नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवजायाणं नमो लोये सर्वसाहं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणि मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। श्री जिन शासन गुरु नमो नानाविध सुख कार आत्महित उपदेश तें करे मंगलाचार। सोवे जिन शासन में आत्मानुशासन शुद्ध जाकी दुख हारी सुख करी साची शासन। जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना। ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या भ्रम वासना। ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि भूखे होत अर्थ भाषना। जाके मंद बुद्धि भूखे होत अर्थ भाषना। जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को ग्रंथ रचो आत्मानुशासन प्रव्यजनों को है शिव आत्मन। तू दुख से डरता पर सुख की वांछा करता इसीलिए मैं दुखहारी हर सुखकारी रचना करता। दुर्विपाकी उपदेशामृत यदि कटु भी भासित हो कटु औषधि ग्राह करोगी वक्त किंचित तू भयभीत न हो।
पर्वादिराज दस लक्षण पर्व अत्यार चाली रह्यो छे। एमां आज आपणे चौथो दिवस उत्तम सत्य धर्मनो दिवस छे। आ दस लक्षण पर्व एक शाश्वत पर्व छे। शाश्वत एटले कि अनादि अनंत पर्व छे। અને વર્ષમાં કેટલી વાર આવે છે? ત્રણ વાર આવે છે, ત્રણ વાર। તો એમાં અત્યારના જે મહા મહિનાના દસ લક્ષણ પર્વ આ પાંચમથી લઈને ચૌદસ સુધી આપણે દસ દિવસ ચાલે છે। આ વખતે ચોથથી ચાલુ થઈ ગયા છે, એક તિથિ નવી રીતે આગળ પાછળ છે। તો આજે એમાં ચોથો દિવસ જે ઉત્તમ સત્ય ધર્મનો દિવસ છે। મુનિરાજ તો પોતાના આત્મામાં નિરંતર લીન રહે છે, પણ એ આત્માની લીનતાના પરિણામમાં જ્યાં એમને ક્રોધ આદિ ભાવ ઉત્પન્ન જ નથી થતા, તો એને દસ પ્રકારના લક્ષણોથી એમના ચારિત્રરૂપ ધર્મને વર્ણન કરવામાં આવે છે। આ દસ લક્ષણ પર્વ એ મુનિરાજના પર્વ છે ખરેખર, તો કે મુનિરાજને પોતાના આત્માની સાધના આરાધનામાં આ પ્રકારના એવા શુદ્ધ ભાવ હોય છે કે એમને કશાય આદિ ભાવ ઉત્પન્ન જ નથી થતા, તો એમને ક્રોધ આદિ ભાવ ઉત્પન્ન ન થાય એમાં એમને ઉત્તમ ક્ષમા માન આદિ ઉત્પન્ન ન થાય તો ઉત્તમ માર્દવ, માયા ઉત્પન્ન ન થાય તો ઉત્તમ આર્જવ, પછી અસત્યથી રહિત સત્ય ધર્મ, લોભથી રહિત ઉત્તમ શૌચ ધર્મ, એ જાતના દસ પ્રકારના લક્ષણોથી એમને વર્ણન કરવામાં આવે છે। ધર્મ તો ખરેખર એક ચારિત્રરૂપ એક જ ધર્મ છે, અને ચારિત્ર એટલે કે પોતાના આત્મામાં લીન થઈ જવું, બસ એ જ ધર્મ છે। પણ એવી લીનતા છે કે જેમાં એક અસ્થિમાં અનંત નાસ્તી છે, એક પ્રકારની ત્યાં સ્થિરતા થઈ એટલે હવે બીજા અનંત પ્રકારના ભાવ એમને ઉત્પન્ન જ નથી થતા। તો આમ તો ખાલી દસ નામ કીધા, દસ પ્રકારના લક્ષણોથી વર્ણન કરવાની પદ્ધતિ છે, બાકી તો એમને જેટલા પણ પ્રકારના વિકારી ભાવ છે એ બધા જ વિકારી ભાવ એમને નથી, એ રીતે એમને એ ધર્મ ત્યાં પ્રગટ છે, એ જાતનું ત્યાં આપણે વર્ણન કરી શકીએ અહીંયા પ્રતિક રૂપે 10 પ્રકારના નામથી લઈને વર્ણન કર્યું છે. હવે એ તો મુનિરાજને માટે થયું, શ્રાવકોએ શું કરવું? શ્રાવકોએ શું કરવું કે સૌથી પહેલા તો મુનિ થવાની મહોગા કરી. જો એક બહુ વિચાર કરવા યોગ્ય વસ્તુ છે કે આમ કહેવાય ને કે પંચમકાળના અંત સુધી મુનિ દશા રહી મુનિરાજ હોય છે, એટલે પાંચમા કાળમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી જીવ જઈ શકે. તો જો જીવ જઈ શકે તો આપણે પણ એવી ભાવના કરવી જોઈએ કે નહીં કે હું પણ એ પાંચમા છઠ્ઠા ગુણસ્થાન સુધી પહોંચું, છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી પહોંચું, એવી ભાવના આપણી હોવી જોઈએ કે જો એક રીતે ભલે આપણે વિચાર કરીએ તો કે આપણે એમ કહીએ કે ભાઈ આ જીવનનું એક ધ્યેય હોવું હોય તો શું હોવું જોઈએ કે સમ્યક દર્શન પ્રગટ કરવું, એમ આપણે કહીએ કે પોતાના આત્માને ઓળખીએ, સમ્યક દર્શન પ્રગટ કરીએ. પણ આ તો જયારે ઓછામાં મૂકી દીધું ને એના જેવું છે. ખ્યાલ આવે? શક્તિ તો હતી આપણી મુનિ દશા પ્રગટ કરવાની, અને જાણે ઓછામાં મૂકી દીધું કે ભાઈ સમ્યક દર્શન પ્રગટ કરી લેશું એમ. એટલે આપણી ભાવના શું હોવી જોઈએ કે ખરેખર તો મુનિ દશાની ભાવના હોવી જોઈએ. ખ્યાલ આવે? તો પહેલું કામ તો આપણું શું છે કે એવી આપણે શ્રાવકે એવી ભાવના ભાવવી જોઈએ. બીજું જો આ બધા ધર્મ જે છે એ ઉત્તમ ક્ષમા, ઉત્તમ આદિ જે છે, ઉત્તમ માર્ગ વાર્જો સત્ય આદિ, તો એની પાછળ આગળ ઉત્તમ શબ્દ લગાવવાનો મતલબ શું છે કે આ બધી આ બધા લક્ષણો સમ્યક દર્શન સહિતના છે. સમ્યક દર્શન સહિતના એટલે કે પોતાના આત્માના જ્ઞાન, એના શ્રદ્ધાન અને એમાં લીનતા સહિતના એ બધા લક્ષણો છે. જો આત્મામાં લીન જ ન હોય તો આ બધા ભાવ ઉત્પન્ન નથી થતા, તો કેવી રીતના ઉત્પન્ન થાય? ખ્યાલ આવે? જ્યાં સુધી એ દશા ન પ્રગટ થાય ત્યાં સુધી આવા ગુણો પણ પ્રગટ, આવા લક્ષણો પણ પ્રગટ થતા નથી. એટલે બીજી તો આપણી ભાવના એવી હોવી જોઈએ કે આ સમ્યક દર્શન પ્રગટ કરીને ભલે મુનિ દશાને જેટલા પ્રચુર એ ગુણોની પ્રગટતા ન પણ હોય, પણ થોડા ઘણા કઈ ગુણોની પ્રગટતા આપણને પણ થાય એવું આપણે શાસ્ત્રોમાં આવે છે. કે જે ચોથા ગુણસ્થાનવર્તી જીવ પણ હોય જેને એક કશાય ચોપડીનો હવે નાશ થઈ ગયો છે, તો એને રિલેટેડ તો એને બીજા કશાય ઉત્પન્ન નથી થતા ને? એને એક કશાય ચોપડી રિલેટેડ તો કશાયમાં ઉત્પન્ન નથી થતા, તો એમને એટલો તો ત્યાં ધર્મ પ્રગટ છે. ખ્યાલ આવે? જે આમ કહેવાય ને કે ચોથા ગુણસ્થાનવાળા જીવો એને અન્યાય, અનીતિ, અવક્ષનો ત્યાગ હોય છે, તો એને રિલેટેડ તો એમને કશાય ભાવ, ક્રોધ, માન, માયા, લોભ, જૂઠું બોલવું આદિના ભાવ એમને નથી થતા. તો આપણા પણ એવા ભાવ તો હોવા જોઈએ ને કે કમસે કમ આપણે આટલું તો પ્રગટ કરીએ. જો હમણાં જ વિચાર કરતો હતો આપણે ગાથા હમણાં વાંચ્યું કે અન્ય ધર્મમાં કેવી કેવી બધી માન્યતાઓ છે અને આપણા ધર્મમાં કેવી સિમ્પલ સરળ શૈલી છે, કેટલી શાંત, એકદમ સરળતાથી બસ એક પોતાના આત્માને તમે પ્રાપ્ત કરો અને એમાં જ તમે નિરંતર લીન થઈ જાઓ, એકદમ સીધો સ્ટ્રેટ ફોરવર્ડ માર્ગ. બાકી અન્ય જગ્યાએ તમે આમ કરશો તો તમને સુખ થશે, આમ કરશો તો સુખ થશે, એ ઘણી બધી ચર્ચાઓ બધી એવી આવે ને. હમણાં આપણે સ્ટોરી પણ એક જોશું. એટલે જો ફરીથી વાત જેની ચાલે છે કે મુનિ દશામાં એમને આવા ત્રણ કશાય ચોપડીના અભાવ રૂપે આત્મામાં એટલી લીનતા હોય છે કે એમને કોઈ પ્રકારના કશાય ભાવ ઉત્પન્ન જ નથી થતા, તો એમને એ ત્યાં 10 લક્ષણ રૂપ ધર્મ પ્રગટ છે એવું કહેવામાં આવે છે. હવે જો અહીંયા આત્માનું શાસન જે ગ્રંથ છે એ ગ્રંથ પણ ગુણભદ્રાચાર્યએ આમ તો રચના કરી છે કે જે કશાય સહિત જીવના વિકારી ભાવ હોય એને કેવી રીતના દૂર કરીને કેવી રીતના આત્મામાં લીનતારૂપ ભાવ કરવા એનું આખું વર્ણન અહીંયા ચરણાનુયોગના એંગલથી કરવામાં આવ્યું છે. એમાં પણ જે અત્યારના જે આપણો ટોપિક ચાલુ છે એ ખરેખર તો છે મુનિરાજની મુખ્યતાથી, પણ એમાં એમણે ક્યાંય એવી રીતના વર્ણન કર્યું નથી, પણ ગૌણ રૂપે એમાં આપણે શ્રાવકો પણ કવર્ડ થઈ જાય છે. જો આપણે શું ટોપિક ચાલે છે એ હું તમને અહીંયાથી બતાવું છું. મૂળ આપણો અધ્યાય હમણાં ચાલે છે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર. શું ચાલે છે મૂળ ટોપિક? સ્વાધ્યાય અને વસ્તુ વિચાર. હવે એમાં વસ્તુનું સ્વરૂપ કેવું છે અને સ્વાધ્યાય કરીને જીવે ક્યાં પહોંચવાનું છે એનું આખું વર્ણન કરે છે. એમાં આપણે અમુક આપણે 215મી ગાથા લાસ્ટ ટાઈમ થઈ ગઈ, આજે 216મી ગાથા જોશું અને જે પ્રમાણે ટાઈમ રહેશે એ પ્રમાણે આગળ જોશું. તો જો આગળની જે ગાથાઓ આપણે જોઈ 8, 9, 10, 11, 12 આ બધી ગાથાઓ, 8, 9, 10, 11 આ બધી ગાથાઓ શરીરથી રહિત, શરીર પ્રત્યેના મમત્વાદી ભાવથી રહિત એ મુનિરાજનું કેવું આચરણ હોય છે એની વાત કરવામાં આવે છે. વાત જો કરી છે મુનિરાજની મુખ્યતાથી, પણ જેવી રીતના મુનિરાજને એ પ્રકારના ભાવોમાં જોડાણ નથી તો શ્રાવકે પણ એ પ્રકારના ભાવોમાં જોડાણ ન હોવું જોઈએ એમ અહીંયા કહેવાની પદ્ધતિ છે. એના પછી જો 12, 13 અને 14 ગાથા જે કીધી, 12, 13, 14, 15 આ બધી ગાથાઓ હવે કશાયથી રહિત મુનિરાજની કેવી દશા હોય છે એનું આખું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે અહીંયા 216 છે ને, હા 216 આજે આપણે જોશું. હવે જો થોડુંક એનું બ્રીફ પાછું રિવિઝન આપણે કરીએ, જો 212મી ગાથા છે એમાં કશાય શત્રુઓ જીતના આસાન, એની પહેલા 3 શરીર આદિનું વર્ણન ને બધું આપણે જોઈને આવ્યા. 212 થી જરાક ટોપિક અલગ છે કે કશાય શત્રુને જીતવો આસાન છે, કે જે જીવ આ કાય ક્લેશ સહિત અનેક પ્રકારના કષ્ટ સહન કરે છે અને તો બી કશાય એ પોતાને સુખી સુખ પ્રાપ્ત કરી શકતો નથી, પણ એની સામે જો ખાલી કશાયને જીતી લે તો એને સુખ પ્રાપ્ત થાય છે એ જાતનું પણ વર્ણન એમાં આવ્યું. પછી જો 213માં કશાય કે રહેતે હુએ ગુણો કી પ્રાપ્તિ હોના દુર્લભ, એટલે મૂળ કારણ કોણ છે દુઃખનું, કે કશાય ભાવો જ મૂળ કારણ છે. ત્યાં આપણે પ્રવચન સારજીમાં પણ જોઈએ ને કે ખરેખર ધર્મ શું છે, કે ચારિત્ર જ ખરેખર ધર્મ છે, ચારિત્ર જ ખરેખર ધર્મ છે. અને એ ચારિત્ર કેવો છે કે સામ્ય ભાવરૂપ છે, સમતા ભાવરૂપ પરિણામ છે. કશાય ભાવમાં ક્યારેક રાગ ભાવ થાય, ક્યારેક દ્વેષ ભાવ થાય, કોઈના પ્રત્યે આપણને ગમો થાય અથવા અણગમો થાય, એ ગમો અણગમો ન થઈને સિમિલર પરિણામ રહેવા, સમતામય પરિણામ રહેવા, એને જ વિતરાગતા કહેવાય અને એમાં જ સુખ છે. એના પછી જો આપણે 214માં જોયું કશાયો કે આધીન હોને વાલો કા ઉપહાસ, કે જે જીવ કશાયને આધીન હોય છે એનું કયા પ્રકારે ઉપહાસ થાય છે. અને છેલ્લે હમણાં આપણે જોયું કે સાધર્મીઓ કે પ્રતિ ઈર્ષા કે ત્યાગ કી પ્રેરણા, એટલે જે મુનિરાજ છે એ મુનિ દશામાં પણ જો એમના પરિણામમાં ક્યાંય તો કશાય ભાવની વૃદ્ધિ થઈ જાય અને જો કદાચ એવો વિચાર આવે કે ભાઈ આમનો સંઘ મોટો મારો સંઘ નાનો, આમના શિષ્ય કેટલા હોશિયાર છે મારા શિષ્ય હોશિયાર નથી, તો આ પ્રકારના કશાય ભાવોથી વૃદ્ધિ થાય કે હાનિ થાય છે, કોઈ પણ જીવની હાનિ જ થાય છે. એટલે જો સાધર્મીઓ પ્રત્યે પણ, અન્ય જીવો પ્રત્યે તો ઈર્ષ્યા ભાવનો પ્રશ્ન જ નથી, પણ કોઈ પણ પ્રકારના કશાય ભાવો કોઈના માટે પણ હેલ્પફુલ નથી, અહીંયા એ વાત અહીંયા કરવામાં આવે છે. એનું ઉદાહરણ ભલે મુનિરાજનું લીધું છે કે જો આપણે ત્યાં છેલ્લે ભાવાર્થમાં જોયું કે જો તું તપસ્વી છે, મંદ કશાય છે, ગંભીર ચિત્ત અને માત્સર્ય ભાવથી રહિત છે, ગંભીર ચિત્ત હે તો, જો ગંભીર ચિત્ત પણ છે તો પણ ભય ભાવાત્મા ઉપર, યદિ તુ તપસ્વી હૈ મંદ કશાયી હૈ ગંભીર ચિત્ત હે તો માત્સર્ય ભાવ અર્થાત અદેખ સકા ભાવ છોડ, અપને બરાબરી વાલું સે ઓર અપને સે અધિક લોગો સે ઈર્ષ્યા મત કર, यह बहुत बड़ा दोष है इसे सर्वथा छोड़, काम क्रोध आदि के उदय होना ही जीव की हानि है, कोई पण कषाय भावों की उत्पत्ति थवी ए ज हिंसा छे, पुरुषार्थ सिद्धि उपाय में आवे छे, राग आदि भावों की उत्पत्ति ए ज खरेखर जीव की हिंसा छे. त्यां पुरुषार्थ सिद्धि उपाय में एक चारित्र नो ग्रंथ छे ने श्रावकाचार्य, तो एमां પાંચ પ્રકારના પાપોનું વર્ણન આવે, હિંસા, જૂ, ચોરી, કુશી, પરી. તો હિંસા કોને કહેવાય, ક્યાંથી શરૂઆત કરી? તો ત્યાં એમ કીધું કે ખરેખર તો રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે જ હિંસા છે. આપણે પ્રતિક્રમણમાં પણ આપણે વાંચીએ. પછી એના પછી શું વાક્ય લીધું કે જૂઠ, ચોરી, કુશી અને પરિગ્રહ, આ જે બીજા ચાર પ્રકાર જે કીધા એ તો ખરેખર ખાલી સાધર્મીઓને સમજાવવા માટે ઉપચાર કર્યો છે, બાકી તો સર્વ બધું હિંસા જ છે. ખ્યાલ આવે છે? રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી એ જ હિંસા છે. ત્યાં એ બાકીને કીધું કે બાકીના ચાર પ્રકાર માત્ર શિષ્યને સમજાવવા માટે કીધેલા છે. એટલે ખરેખર તો એક બાજુ હિંસા છે, એક બાજુ કશાય ભાવ છે, રાગાદી ભાવ એટલે, અને બીજી બાજુ એ જીવના શાંત ભાવ, શુદ્ધ ભાવ, સુખરૂપી ભાવ છે. બે જ પડખા છે, એના સિવાય બીજું કાંઈ છે જ નહીં વિશ્વમાં. ખ્યાલ આવે છે? તો જો એ આપણે વાત કરી, હવે આજે આપણે આજની ગાથા લઈએ છીએ કે આ કશાય ભાવમાં જ વધારે ડિટેલ. હવે જો આજની બધી ગાથાઓ હવે છે 216માં ક્રોધને લેશે, પછી 217માં માન કશાયને લેશે, પછી માનને થોડું વર્ણન કરીને 220માં માયા કશાય શરૂ કરશે, અને આગળ જઈને પછી 223માં લોભ કશાયની વાત કરશે. એટલે એક એક કશાયને હવે બાયફર્કેટ કરીને આપણને સમજાવે છે. મૂળ આપણો ટોપિક શું છે કે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર. એમાં પણ આપણે સબ ટોપિક શું લીધો કે કશાય ભાવથી જીવની કેવી રીતના હાનિ થાય છે, ખ્યાલ આવે છે, અને કશાય ભાવથી રહિત થઈને જીવ કેવી રીતના સમતામય ભાવમાં થાય તો સુખી થઈ શકે. આ આપણો મૂળ ટોપિક છે. એ મૂળ ટોપિક આપણે મુનિરાજ ઉપર અપ્લાય કરીએ કે શ્રાવકો ઉપર અપ્લાય કરીએ, ભલે ગ્રંથ છે શ્રાવકાચાર્ય, ઉદાહરણ આપ્યા મુનિરાજોને, પણ એ બધું બધા પર અપ્લાય થઈને જેની જેવી ભૂમિકા છે એને એ પ્રકારના કશાયથી બચવું, જો જ્યાં ઉભા હોય ને ત્યાંથી હંમેશા આગળ વધવાની વાત કરવામાં આવે. ખ્યાલ આવે છે? હવે મુનિરાજને સંજોલન કશાયના દોષથી બચવાનું છે, મિથ્યા દ્રષ્ટિ જીવોને અનંતાનુગતિથી બચવાનું છે, સમય દ્રષ્ટિ જીવોને અપ્રત્યાખ્યાનાધિક કશાયોથી બચવાની પ્રેરણા આપે છે. જો આપણે ગાથાનો પાઠ કરીએ પછી એમાં વધારે ડિટેલમાં આપણે જોઈશું. ગાથાનો પાઠ લઈએ. ક્રોધ સે હોને વાલી હાનિ. મન મેં બેઠા કામ દેવ હરને નહીં જાના હૈ ક્રોધાન, બાહ્ય વસ્તુ કો જરા દિયા હૈ બ્રહ્મ સે ઉસે સમજ કર કામ, ઉસી કામ કૃત ઘોર દુરાવસ્થા કો ફિર વહ પ્રાપ્ત હુઆ, ક્રોધોદય સે જગ મેં કિસને નહીં કાર્ય કા રાસ કિયા. જો ઉપર આપણે ટાઇટલ વાંચીએ, આગામી છંદ મેં ઇસ બાત કો દ્રઢ કરતે હુએ ક્રોધ કે ઉદય સે હોને વાલી હાનિ બતાતે હૈ. કઈ વાતને દ્રઢ કરવાની વાત કરે છે? ઉપર આપણને જે કહીને આવ્યા છે કે જરા પણ માત્સર્ય ભાવ કે કશાય ભાવ એ જીવને હાનિકારક છે. ખ્યાલ આવે? ઉપરની ગાથાનું ટાઇટલ જો ફરીથી જોઈએ કે સાધર્મ્યો કે પ્રતિ ઈર્ષ્યા કા ભી ઉસકે ભી ત્યાગ કી પ્રેરણા, એટલે થોડો ભી કશાય ભાવ એ જીવને હાનિકારક છે. તો એ કયો ભાવ હાનિકારક છે? કે ક્રોધનો ભાવ ભી જીવને હાનિકારક છે, એમ કરીને અહીંયા ગાથા ઉપાડી છે. હવે જો અહીંયા એક ઉદાહરણ લીધું પહેલા, નીચે જો ફૂટનોટમાં આપણે જોઈએ કે શંકર યહાં અન્ય મત મેં પ્રસિદ્ધ મહાદેવ દ્વારા કામ કો ભસ્મ કિયે જાને કી ઘટના કે માધ્યમ સે ક્રોધ કી નિરર્થકતા બતાઈ હૈ. ઉપર હર શબ્દ આવ્યો ને ગાથામાં, તો એ ત્યાં હર એટલે મહાદેવ, એને હર હર હરિહર એમ કહેવાય ક્યારેક. તો જો એમાં એવી કથા છે કે એક વખત દેવો ઉપર સંકટ આવ્યું, તો દેવોમાંથી જે કામદેવ છે એમને રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી કે ભાઈ તમે મહાદેવની હેલ્પ લઈ આવો. પણ હવે મહાદેવ તો ત્યાં તપસ્વી ગણાય છે એકદમ, તો મહાદેવ સમાધિમાં હતા, હવે એમની સમાધિ તોડવી બહુ મુશ્કેલ છે. સમાધિમાં એમની સમાધિ તોડવી મુશ્કેલ છે. એટલે કામદેવ, કામદેવ એટલે એક રીતે જે કામના ભાવ, એક પ્રકારના વિષય ભોગના ભાવ એના પ્રતિક રૂપે છે, ખ્યાલ આવે. તો એ કામદેવ મહાદેવ સાથે યુદ્ધ કરવા લાગ્યા અને એ કામદેવે મહાદેવ ઉપર મોહન બાણ ચલાવ્યું. મોહન બાણ એટલે શું? કે મોહના ભાવ. એટલે જો આ બધા શબ્દો બી એવી રીતના જાણે સિલેક્ટ કર્યા હોય ને કે જાણે બધું તાત્વિક લાગે, પણ આ બધી કથાઓ કેવી છે કે એને ન માથું છે ન તેનું, એને કાંઈ કાંઈ એને કાંઈ ઠેકાણા નથી. પણ તો જો કથાઓ છે તો એમણે કામદેવે મોહન બાણ ચલાવ્યું જે એ શંકરને હૃદયમાં લાગ્યું. એટલે એનાથી ક્રોધિત થઈને એ મહાદેવે એનું ત્રીજું નેત્ર ખોલ્યું અને ત્રીજા નેત્રમાંથી જે અગ્નિ નીકળી એનાથી એ કામદેવ ભસ્મ થઈ ગયો. આ આખી સ્ટોરી છે, ખ્યાલ આવે. હવે એ જે ભસ્મ થયા એનાથી પછી એની ભસ્મ લગાવે છે ને બધું આવે છે. અહીંયા કહેવાનો તાત્પર્ય શું છે કે જો કામદેવ એટલે જેને કોઈ બાહ્ય દેવ છે, એ બાહ્ય દેવને ભસ્મથી તમે બાળીથી નાખો, એને અગ્નિથી બાળી પણ નાખો, પણ ખરેખર એ કામના ભાવ ક્યાં વસેલા છે? ખરેખર તો આપણા હૃદયમાં જ વસેલા છે. એટલે બહાર તમે કોઈને બી આવી રીતના બાળીથી નાખો તો એનાથી કાંઈ હૃદયના કામના ભાવ જતા નથી. સમજાય છે કે સ્ટોરી? જો હવે પાછી ગાથામાં આવે, મન મેં બેઠા કામદેવ. કામદેવ ક્યાં બેઠા છે? મનમાં જ બેઠા છે. મન મેં બેઠા કામદેવ હરને નહીં જાના હો ક્રોધાંત. કે એ શંકર કેવા થઈ ગયા? ક્રોધાંત થઈ ગયા, ક્રોધમાં આવી ગયા. અને એમણે જાણ્યું નહીં કે ખરેખર તો કામદેવ ક્યાં બેઠા છે? કે મનમાં જ છે. પછી એમણે શું કર્યું? બાહ્ય વસ્તુ કો જલા દિયા હે બ્રહ્મ સે ઉસે સમજ કર કામ. કોઈ બાહ્ય વસ્તુને એમણે જલાવી નાખી. શું સમજીને? કે એને કામ સમજીને જલાવી નાખી. ઉસી કામ કૃત ઘોર દુરાવસ્થા કો ફિર વહ પ્રાપ્ત હુઆ. કેમકે કામ ક્યાં હતું? એ કામદેવ ક્યાં બેઠા હતા? કે આપણા મનમાં જ હતા. હવે બાહ્ય વસ્તુને જલાવી નાખી તો એનાથી એનો એ ભાવ દૂર થઈ ગયા કે નથી ગયા? તો શું થયું? કે ફરીથી એ જ ભાવ ઉત્પન્ન થયા. એટલે ક્રોધો દૈસે જગમે કિસકે નહીં કાર્ય કા રાસ. ક્રોધના ઉદયથી જગમાં કોઈનો પણ કોઈ પણ પ્રકારના કામ, રાસ એટલે એનું કામ પતી ગયું એમ. કામ એટલે અહીંયા બધું કાર્ય, કાર્ય પતી ગયું. તો જગમાં કોઈનું પણ એવું કાર્ય પતતું નથી ક્રોધના ઉદયથી, ખ્યાલ આવે. એવો અહીંયા કહેવાનો મતલબ છે. જો અર્થને જોઈએ, દેખો કામ તો મન મેં ઉત્પન્ન હોતા હૈ, બહાર નહીં. અહીંયા કામ એટલે આપણે કોઈ પણ પ્રકારના વિષય ભોગની ઈચ્છા આદિ સમજી લેવું. કોઈ પણ પ્રકારના જે જીવને વિષય ભોગ આદિની ઈચ્છા થાય છે એને એક શબ્દમાં સમજાવવું હોય તો કામ ભાવથી કહી શકાય. કામ તો મન મેં ઉત્પન્ન હોતા હૈ, બહાર નહીં, પરંતુ કોઈ કિસી બાહ્ય વસ્તુ કો કામ સમજ કર ઉસે ક્રોધ સે ભસ્મ કર દે તો કામ તો નહીં મરા. ઓર વહ સ્વયં કામ કે યોગ સે સરાગી હુઆ. ખ્યાલ આવે છે? આપણે પણ જો વિચાર કરીએ તો ગુસ્સામાં કોઈ પણ કરેલું કાર્ય એ ક્યારે આપણું સફળ થતું નથી, થાય છે? ક્યારે સફળ થતું નથી? આપણે જે આપણામાં પણ સ્ટોરી આવે છે ને કે દ્વારકામાં દ્વિપાયન મુનિને ત્યાં ક્રોધ આવ્યો. સ્ટોરી ખ્યાલ છે બધા? નેમિનાથ ભગવાનના સમોશરણમાં દિવ્ય ધ્વનિમાં આવ્યું હતું કે 12 વર્ષ પછી દ્વિપાયન મુનિના નિમિત્તથી આ આખી દ્વારકા નગરી પડી જશે. તો જે જીવ સમજદાર હતા એમને તો સમજાઈ ગયું કે ભાઈ દિવ્ય ધ્વનિ જે એમાં જે વસ્તુ આવી છે એ તો ઓફર છે, એમાં કાંઈ બદલાવાનું નથી. તો જેમને જેમને એનાથી વૈરાગ્ય આવ્યો તો પોતાનું આત્મકલ્યાણ કરવા એ તો નીકળી ગયા. પણ તો પણ જેમને એવો ભાવ આવ્યો કે ના કંઈક હું કંઈક કરું અને હું અવોઈડ કરી નાખું, તો એવા એવા ઘણા ઉપાયો કરવામાં આવ્યા. એવું કહેવામાં આવ્યું કે ભાઈ મદિરાને કારણે આવી ઘટના બનશે, તો દ્વારકામાં મદિરા બંધ કરી દેવામાં આવી. ક્યાંય આખા દ્વારકામાં કોઈ પ્રકારની મદિરા બને જ નહીં. એ જેટલી હતી એને નગરની બહાર જે એક ખાડી જેવું હોય ને, એમ જ કચરાનું સ્થાન જેવું હોય ને, એમાં બધામાં ત્યાં નાખી દીધી. દ્વિપાયન મુનિરાજને શું થયું? બોલો, ભાવલિંગી સંત છે. દ્વિપાયન મુનિરાજ સ્વયં ભાવલિંગી સંત છે. આગામી 24મી તીર્થંકર થવાના છે. આ એ ભરત ક્ષેત્રમાંથી છે. પણ જો વિધિના વિધાન સામે કોનું ચાલે? એમને પણ એક વિકલ્પ આવ્યો કે ભલે દિવ્ય ધ્વનિ તો ઓફર છે, પણ હું અહીંયા રહું તો મને વિકલ્પ ઉત્પન્ન થાય, અથવા કોઈ બીજાને મારે કારણે વિકલ્પ ઉત્પન્ન થાય, એટલે હું અહીંથી ચાલ્યો છું. એમ કરીને એમણે ત્યાંથી ગમન કરી નાખ્યું અન્ય ક્ષેત્રે. પછી શું થયું કે વચમાં એક અધિક માસ ગણવાનું રહી ગયું, તો એમને થયું કે 12 વર્ષ તો થઈ ગયા છે, લાવ જોઉં તો ખરો દ્વારકામાં શું પરિસ્થિતિ છે. તો એ ફરીથી વિહાર કરીને દ્વારકાના જે બહાર ઉદ્યાનમાં આવે. એ જ સમય શું થયું કે ત્યાં યાદવકુળના જે બાળકો હતા, કૃષ્ણના ને જે એના બધા ભાઈઓના ને બધાના પુત્રો આદિ, એ લોકો બહાર એ ઉદ્યાનમાં વન ક્રીડા કરવા આવ્યા, તેમજ રમવા. હવે ત્યાં એમને ખૂબ તરસ લાગી, બધાને ખૂબ તરસ લાગી. તો ત્યાં ઓલું હતું ખાડી જેવું, ત્યાંથી પાણી કાઢીને પ્રાસુદ કરીને એમણે પીધું. હવે એકલા 12 વર્ષમાં ઓલી મદિરા જે ત્યાં નાખી હતી એની પણ ઇન્ટેન્સિટી વધી ગઈ, એટલું વધારે માદક થઈ ગઈ. જો બનવા યોગ્ય કેવું બને છે કે કોઈએ એવો ભાવ કર્યો નહોતો, પણ હવે એ જ વસ્તુ એ યાદવોએ પીધી અને મોહમાં ધૂત થઈ ગયા. અને એમાં એમણે મુનિરાજને જોયા. મુનિરાજને જોઈને એમને શું થયું? એમને ખૂબ ક્રોધ આવ્યો. અરે આ એ જ મુનિ છે જેને કારણે દ્વારકા બળવાની છે એવું નેમિનાથ ભગવાનની દિવ્ય ધોરીમાં આવ્યું છે. ચાલો આપણે તો નગરની બહાર કાઢી મૂકી, આપણે તો અહીંયા રહેવા ન દેવાય, એમ કરીને પથ્થર ઉપાડીને એમના ઉપર પથ્થરો માર્યા મુનિરાજ ઉપર. મુનિરાજને આમ તો મેં કહ્યું ને ભાવલિંગી સંત હતા, આમ તો શાંત પરિણામમાં હતા, પણ જો થવા યોગ્ય કેવું થાય છે કે એમને યાદવોએ જે ખોટા વચનો કીધા એને કારણે ક્રોધ આવ્યો કે ના, એમને જે પથ્થરો વાગ્યા તો એ દ્વિપાય મુનિને પથ્થરોને કારણે ક્રોધ આવ્યો તો કે ના, તો એ ક્રોધ ક્યાંથી આવ્યો? અરે ખરેખર તો એમના હૃદયમાં જ હજી સંયોજન કશાયનો ક્રોધ બાકી છે. તો એમાં એમને ખૂબ એવો ક્રોધ આવ્યો કે એમ તો પહેલા તો એમની અવસ્થા ત્યાંથી પડી ગઈ મુની દશામાં. એવો ક્રોધ આવ્યો કે એમને ઓલું જે અશુભ લેશિયાનું જે અશુભ શું કહેવાય, એ અશુભ તેજસ શરીર ત્યાંથી નીકળ્યું. આહાર ને તેજસ શરીર, આહાર શરીર જુદું, જો બે પ્રકારના એવા પૂતળા જેવા શરીરો નીકળે છે. એક તો છે આહારક શરીર, એ આહારક શરીર તો ફક્ત અમુક કન્ડિશનમાં જ નીકળે કે એમને ભગવાનના દર્શન કરવાની કે અકૃત્રિમ જિનાલયના દર્શન કરવાની ભાવના થાય, અથવા તો એમને તત્વમાં કંઈ શંકા હોય તો જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિમાં એનું સમાધાન કરવા માટે થઈને આવા ધાર્મિક કાર્ય માટે જ આહારક શરીર નીકળે. અને એ બી આમ નીકળે અંતર મુદતમાં ત્યાં જઈ એમને સમાધાન આદિ કરીને પાછું આવીને વિલીન થઈ જાય. અંતર મુહૂર્તમાં જાણે આંખનો પલકારો કરીને ખોલી એટલામાં તો કામ પતી જાય એ આહારક શરીર. અને બીજું છે તેજસ શરીર. તેજસ શરીરમાં પણ બે પ્રકાર, એક શુભ તેજસ શરીર ને એક અશુભ તેજસ શરીર. એક શુભ તેજસ શરીર છે જે પણ વ્હાઈટ કલરનું જ હોય, બધું આહારક શરીર પણ વ્હાઈટ દૂધના કલર જેવું, આ પણ વ્હાઈટ કલર જેવું, તો આ જમણા ખભામાંથી નીકળે, એટલે આહારક શરીર માથામાંથી નીકળે, આ શુભ તેજસ શરીર જમણા ખભામાંથી નીકળે, અને કોઈ પ્રકારના કોઈ પણ એમના નિમિત્તે કંઈક પુણ્ય આદિના કાર્ય થવાના હોય, જેવી રીતના આખા નગરમાં કંઈક રોગ આદિ ફેલાયેલો હોય અથવા તો બીજું કંઈક તકલીફ આદિ હોય, તો એને કારણે આ શુભ તેજસ શરીર નીકળીને બધી તકલીફો દૂર થઈને એ પાછું આવીને વિલીન થાય છે. તો આ તો એક પ્રકારના શુભ પરિણામનું ફળ છે, એક પ્રકારના પુણ્ય ભાવ છે. જો ત્રણેય શરીર ત્યારે જ નીકળે જયારે મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં છે, કેમ કે મુનિરાજ જો નિર્વિકલ્પ દશામાં હોય તો એમને એવો વિકલ્પ જ નથી ને, તો એમને એ પ્રકારના ભાવ જ નથી થતા, તો એવું શરીર પણ નીકળતું. એટલે એક પ્રકારના શુભ પરિણામની ઉત્કૃષ્ટતામાં એ શુભ તેજસ શરીર નીકળે છે. અને બીજું છે અશુભ તેજસ શરીર, જે ડાબા ખભાથી નીકળે છે, એ લાલ કલરનું હોય છે, અને એ અત્યંત અશુભ પરિણામના નિમિત્તે નીકળે છે. અને જનરલી જ્યારે બી નીકળે છે તો બધે એ નાશ કરીને, એ પ્રકારનો વિનાશ ફેલાવીને અંદર જ્યારે સમાય તો એ મુનિરાજનો પણ એ અંત કરી નાખે છે. એટલે આ પ્રકારનું એ દ્વિપાય મુનિરાજને એટલા અત્યંત ક્રોધના પરિણામમાં એ અશુભ તેજસ શરીર નીકળીને આખી દ્વારકા બળીને પોતાના પર અંદર એ પોતાના શરીરનો પણ નાશ કરીને એ અન્ય ગતિમાં ચાલ્યા જાય છે. ખ્યાલ આવે? હવે જો એમની સ્ટોરી તો દ્વિપાય મુનિરાજની સ્ટોરી જુદી છે કે ભાવલિંગી સંત હતા, આયુષ્ય બદલાઈ ગયું છે, આપણે આયુષ્યની ચર્ચા ચાલુ છે ને બીજા ક્લાસમાં, તો મુનિ દશામાં આયુષ્ય બંધાય તો ક્યાંનું બંધાય? દેવગતિનું જ બંધાય. એ પણ કયા દેવનું? વૈમાનિક દેવનું. એમાં પણ જયારે મુનિ દશામાં બંધાય તો ઊંચા સ્વર્ગનું જ બંધાયું હશે કે નહીં? હવે જયારે આવા હીન પરિણામમાં એ જીવનું મૃત્યુ થયું તો આયુ બંધાયું છે એટલે દેવગતિમાં જ જશે, પણ એ ઊંચા સ્વર્ગમાંથી નીચે એમનું આયુષ્યનો કયા પ્રકારનો ઘટાડો થયો? આપણે બે જોયા હતા ને, એક ધાતાયુષ્ક અને એક કદલીન. તો એમને જે ઊંચું આયુષ્ય સાગરોપમનું બંધાયું હતું એની બદલે આયુષ્ય ઘટીને એ પલ્યોપમ જેટલું રહી ગયું, અને એ નીચેના સ્વર્ગના એ ભવન તરીકેના દેવ થઈ ગયા. ખ્યાલ આવે? વૈમાનિકના બી નહીં, ભવન તરીકેના દેવ, એમ કરીને એમાં એ ચાલ્યા ગયા. ચલો, આપણે કહેવાની વાત તો શું હતી કે જો ક્રોધના પરિણામમાં કરાયેલું કોઈ પણ કાર્ય એ જીવને ક્યારેય સારા ફળ આપતું જ નથી. અને એ ક્રોધના પરિણામ ક્યાં હતા? કે ખરેખર તો એ ક્રોધના પરિણામ પોતાના જ અંદર રહેલા છે. બહાર દ્વારકાને બાળીને એ જીવના ક્રોધના પરિણામ ચાલ્યા જતા નથી. ખ્યાલ આવે છે? કે આપણી ગાથાને એકદમ કોરિલેટેડ ઉદાહરણ છે. કોઈ જીવને કશાય ભાવનો નાશ કરવો હોય તો કશાય ભાવનો નાશ ક્યાં થશે? બહારના વિષયોમાં કે પોતાના પરિણામ? હવે આપણે આપણા ઉદાહરણ લઈએ. સમજો, રસ્તામાં કઈ એક્સિડન્ટ થઈ જાય, કોઈ રિક્ષાવાળો કટ મારીને જાય અને આપણને ગુસ્સો આવી જાય, તો એ ગુસ્સો કોને કારણે આવ્યો? એટલે રિક્ષાવાળાને કારણે કે આપણી જ અંદર જે કશાય ભાવો છે એ જ બહાર આવે છે. ખ્યાલ આવે છે? કે ખરેખર તો એ આપણી અંદરના જ કશાય ભાવો બહાર આવે છે. બીજા કોઈ લઈ લઈએ. આપણે સમજો કે કોઈ એવી કોઈ પણ એવી વ્યક્તિ હોય જે આપણને ન ગમતું હોય અને એના પ્રત્યે આપણને ક્રોધ આવે, તો એ ક્રોધ ભાવ કોને કારણે આવે? એ વ્યક્તિને કારણે કે ખરેખર આપણા જેવા પરિણામ અંદર રહેલા છે? જો એક એક વસ્તુ સમજીએ કે મિથ્યાદ્રષ્ટિ દશામાં જીવે આ શરીર આદિને પહેલા તો પોતાનું માની લીધું છે, બરાબર? જીવ ત્રણ પ્રકારની ભૂલ કરે છે. મોક્ષના પ્રકાશક ત્રીજો અધ્યાય, પહેલું તો કે જે જીવના જ્ઞાનાદિ પરિણામ છે, જેના સ્વભાવમાં જ અંશ છે, પણ અલ્પ જ્ઞાનાદિ જે છે એને પોતાનું માને છે. બીજું, જીવ પોતાના વિકારી ભાવ જે છે, કશાય ભાવ, જે ખરેખર જીવનો વિભાવ ભાવ છે, પણ એને પણ જીવ પોતાનો સ્વભાવ માની લે છે. અને ત્રીજું, એની સાથે આ શરીર આદિ, શરીર ઘર મકાન આદિ જે પણ બહારના સંયોગો છે એમાં પણ મુખ્યત્વે શરીર, એ શરીરને પણ જીવ પોતાનું માની લે છે. એ તો પર પદાર્થ જ છે, ના સ્વભાવ છે કે ના વિભાવ છે. આપણે કોઈકને પૂછીએ કે ભાઈ તમારું વર્ણન આપો, ડિસ્ક્રાઇબ યોર સેલ્ફ, તો આ ત્રણેય વસ્તુનું એ વર્ણન કરે છે. ક્યારેક વિચાર કરજો, પોતે કહે છે હું આટલું ઇન્ટેલિજન્ટ છું કે નથી, અથવા કહે છે મારે હું મંદ કશાય છું કે આઈ એમ વેરી એંગ્રી, આઈ એમ એક્સ્ટ્રોવર્ટ, આઈ એમ ઇન્ટ્રોવર્ટ, આ બધું શું છે કે કશાય ભાવ છે ખરેખર તો. અને આઈ એમ 6 ફીટ ટોલ, આઈ એમ 5 ફીટ ટોલ, આઈ એમ મેલ ફિમેલ, આ બધું વર્ણન શું છે, શરીરનું વર્ણન છે. એટલે ખરેખર ત્રણેયની સંયુક્ત સત્તાને જીવ પોતાનો સ્વભાવ માને છે. ખ્યાલ આવે ને? હવે આવો સ્વભાવ માનવાને કારણે એને પર પદાર્થમાં પણ આ મને ગમ, આ મને મારા માટે અનુકૂળ છે કે આ મારા માટે પ્રતિકૂળ છે એવી માન્યતા અંદર બાંધી રાખી છે. જેટલા પણ વિશ્વમાં પદાર્થ જેની આપણી સાથે આપણો સંયોગ છે, જેવી રીતે સમજો હવે સ્કેન્ડિનેવિયામાં કે ગ્રીનલેન્ડમાં કોઈ પહાડ છે તો એને આપણે કઈ સંબંધ નથી, તો એના પ્રત્યે આપણો કઈ ઓપિનિયન બી નથી. પણ આપણી આજુબાજુ જેટલા પણ સંયોગો છે એ બધામાં જ આપણે કાં તો એ મારા માટે અનુકૂળ છે કે મારા માટે પ્રતિકૂળ છે, એવા બે ભેદ પાડી દીધા છે. બરાબર? હવે એવા બે ભેદ પાડી દીધા એટલે જે અનુકૂળ છે એના પ્રત્યે આપણને રાગ ભાવ થાય છે, અને જે પ્રતિકૂળ માન્યા છે એને આપણને દ્વેષ ભાવ થાય છે. તો ફરીથી ઓલો જે વ્યક્તિ જે આપણને નથી ગમતું એના પ્રત્યે આપણને ક્રોધ ભાવ ઉત્પન્ન થયા, તો કોને કારણે થયા? ખરેખર તો જીવના પોતાના જ દ્વેષ ભાવને કારણે થયા. અને દ્વેષનું મૂળ કારણ કોણ? એ દ્વેષનું મૂળ કારણ આપણી એવી માન્યતા કે આ મારા માટે પ્રતિકૂળ છે. એનું મૂળ કારણ કોણ? કે એનું મૂળ કારણ કે ઓલી મિથ્યાત્વમાં ત્રણ માન્યતા જે મેં રાખી મૂકી હતી તે. ખ્યાલ આવે ને? મૂળ દોષ ક્યાં છે? કે જીવે મિથ્યાત્વ ભાવને કારણે જે પર પદાર્થ છે મિથ્યાત્વને કારણે એક તો પોતાની સત્તા એને નથી માની, તો અન્ય પદાર્થની સત્તા પણ એને ખોટી માની, અને એને કારણે જીવને નિરંતર રાગાદી ભાવ થયા જ કરે છે. જીવને નિરંતર રાગ દ્વેષ ભાવ થયા કરે છે. એનું કારણ કોણ? કોઈ પણ બાહ્ય પદાર્થ એનું કારણ છે જ. એનું કારણ કોણ છે? મૂળ કારણ તો જીવની અંદરમાં જ રહેલા મોહ રાગ દ્વેષ ભાવ, એનું કારણ. સમજાય છે? બેસે છે કે નહીં? જો ફરીથી આપણે અર્થમાં આવી જઈએ કે દેખો, કામ તો મનમાં ઉત્પન્ન હોતા હે. ક્યાં ઉત્પન્ન થાય છે? આપણા મનમાં જ મોહ રાગ દ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે, બહાર નહીં. કોઈ પણ બહારની વસ્તુમાં જીવના ભાવ કેવી રીતના ઉત્પન્ન થાય? જીવની સત્તા કેટલી છે? કે જીવની સત્તા એના દ્રવ્ય ગુણ પર્યાય જેટલી જ છે, એની બહાર તો એની સત્તા જ નથી. તો કોઈ પણ અન્ય પદાર્થમાં જીવના ભાવ કેવી રીતના ઉત્પન્ન થાય? નો થાય. અચ્છા, કોઈ પણ અન્ય પદાર્થને કારણે પણ જીવમાં ભાવ ઉત્પન્ન થતા નથી, કેમ કે આ જૈન ધર્મનો તો મહાસિદ્ધાંત છે, કોઈ પણ એક દ્રવ્ય કોઈ પણ અન્ય દ્રવ્યમાં કાંઈ કરી શકતું નથી. જો એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરતું નથી તો એકને કારણે બીજામાં વિકારી પરિણામ કેવી રીતનો ઉત્પન્ન થાય? ખ્યાલ આવે છે કે નહીં? ફરીથી મોક્ષનાર પ્રકાશકના બીજા અધ્યાયમાં બહુ સરસ ચર્ચા છે. ત્યાં એમ વાત કરી કે જીવે કર્મ અનાદિથી બાંધેલા છે. જીવ અને કર્મ અનાદિથી બંધાયેલા છે, અને એ કર્મનો જ્યારે ઉદય આવે છે ત્યારે ઘાતી કર્મના ઉદયમાં જીવના સ્વભાવનો ઘાત થાય છે, અને અઘાતી કર્મના ઉદયમાં જીવને સંયોગ આદિની પ્રાપ્તિ થાય છે. બરાબર? પહેલા પંડિતજી એમ કહ્યું, ટોડરભાઈજી, પછી એમણે પ્રશ્ન ઉપાડ્યો કે ઘાતી કર્મ જે છે એ ઘાતી કર્મ તો ઉદ્ગલ દ્રવ્ય છે, એ જળ પદાર્થ છે, એનામાં સ્પર્શ ગંધ વર્ણ ગુણો છે. તો જળ પદાર્થ જીવના સ્વભાવનો ઘાત કરે એવું કેવી રીતના બને? બરાબર છે? લોજિક છે કે નહીં? હવે જો જળ પદાર્થે જીવના સ્વભાવનો ઘાત કરવો હોય તો એને બે ક્વોલિટી જોઈએ. એક તો એનામાં જ્ઞાન પણ જોઈએ, ટુ અન્ડરસ્ટેન્ડ કે રિયલાઇઝ કે ભાઈ કોનો મારે ઘાત કરવાનો છે, અને બીજું એનામાં એવી શક્તિ કે એવો પાવર હોવો જોઈએ કે અન્ય પદાર્થનો ઘાત કરી શકે. ખ્યાલ આવે છે કે હવે એ ફૂલગલ દ્રવ્યમાં તો ન જ્ઞાન છે કે ના એવી શક્તિ છે, તો એ કેવી રીતના ઘાત કરે છે? તો ત્યાં ઉત્તરમાં પંડિતજી પાછળ સ્વયં જ લખે છે કે જો ખરેખર તો વિશ્વમાં કોઈ એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કંઈ જ કરી શકતું નથી, એટલે કોઈ કર્મ જીવના સ્વભાવનો ઘાત કે જીવના સ્વભાવને વૃદ્ધિ કરી શકતું જ નથી. ખરેખર તો ત્યાં જીવ સ્વયં પોતાની જ યોગ્યતાથી પોતાના જ સ્વભાવમાં ઘાત કરે છે. અને આરોપ કોના ઉપર અપાય છે? કર્મ ઉપર આરોપ, નિમિત્ત રૂપે કર્મ પર આરોપ આપવામાં આવે છે. એટલે ફરીથી ત્યાંથી વાત શું નીકળી કે જીવ જે કશાયાદી ભાવો કરીને જે પોતાના સ્વભાવનો ઘાત કરે છે તો એ કોને કારણે કરે છે? કે કોઈ અન્ય પદાર્થથી નહીં, પોતે પોતે સ્વયં એના જ કારણે એના સ્વભાવને ઘાત કરે. સમજાય છે? સમજો, એક ઉદાહરણ લઈએ, થોડું ખરાબ ઉદાહરણ છે પણ વિચાર કરજો કે સમજો તમારું કોઈની સાથે વૈર ભાવ છે. હવે એ વ્યક્તિ આવીને તમારા શરીરનો અંગ આદિનો ઘાત કરે તો એ વાત તો હજી સમજાય. શું ઉદાહરણ છે એને એ રીતે જ લેજો કે કોઈ અન્ય વ્યક્તિ આવીને તમારા શરીર આદિનો ઘાત કરે, કેમ કે એની તમારી સાથે દુશ્મની છે, તો એ તો સમજાય છે. પણ એવું મૂરખ કોણ હોય કે જે સ્વયં જ પોતાના જ હાથથી પોતાના જ અંગ આદિનો ઘાત કરે, એવું મૂરખ કોણ હોય? સમજાય છે કે નહીં? સમજો કે મારે કોઈની સાથે વેર છે, હવે એને એવું કંઈક કાર્ય કર્યું જે મને ન ગમ્યું, તો પોતે જ પોતાના અંગ આદિનો ઘાત કરે કેમ કે મને એનું કાર્ય ન ગમ્યું, તો કેટલો મૂરખ ગણાય? વાત સમજાય છે કે નહીં? તો બોલો, વિશ્વમાં કોઈ અન્ય પદાર્થ કોઈક રૂપે પરિણમે એને જોઈ જોઈને અહીંયા આ જીવ એવી માન્યતા કરે કે ના મને એ ન ગમ્યું, એમ કરીને આ જીવ પોતે જ પોતાનો ઘાત કરે, તો કેવો મૂરખ થાય? આ સમજાય છે કે? એટલે આમ ખરી રીતે વિચાર કરીએ તો સંસારી જીવો આપણે બધા એટલી સીલી ભૂલ કરીએ છે. ત્યાં ઘણી વાર વિચાર આવે કે ભાઈ છે જીવ ત્રણ લોકનો નાથ, એની પાસે એવી શક્તિ છે કે કેવળ જ્ઞાન આદિ મહાન સ્વભાવ પ્રગટ કરી શકે છે, અંદર જ ભરેલો છે અને બહાર પર્યાયમાં પ્રગટ કરી શકે છે, અને આવું હોવા છતાં ગુરુદેવ શ્રી ઘણીવાર પ્રવચનમાં કહે કે ત્રણ લોકનો નાથ છે અને બહારમાં ભિખારી કરીને ફરે, તો કેવી મૂર્ખતા ગણાય? ખ્યાલ આવે છે? એવી સ્થિતિ જો અંદરના આપણા જ વિષય કશાય આદિ ભાવોથી જીવ કેવું પોતાનું જ અકલ્યાણ કરે છે, કોઈ અન્ય પદાર્થને કારણે નહીં, પોતાની જ ભૂલથી પોતાની જ માન્યતાથી. જો એક બહુ સરસ પાછું મોક્ષના પ્રકાશકમાં બીજું એક ઉદાહરણ છે, હજી મેં હમણાં જ વાંચ્યું ગઈકાલ બે દિવસ પહેલા, કે કોઈ એક પાગલ વ્યક્તિ છે, એ પાગલ વ્યક્તિને કોઈકે આવીને એક વસ્ત્ર પહેરાવી દીધું, કંઈક સમજો કે કંઈક વસ્ત્ર પહેરાવ્યું. હવે એ વ્યક્તિ છે પાગલ, એટલે એને વસ્ત્રને પોતાનો જ અંગ માની લીધું. સમજાય છે? એને વસ્ત્રને શું માની લીધું? પોતાના શરીર રૂપે, એટલે આ હું જ છું એમ માની લીધું. હવે એક કપડું હતું, થોડા વખતમાં ઝરી ગયું, ઝરી ગયું એટલે ફાટવા લાગ્યું, ખરાબ થવા લાગ્યું. હવે એ વ્યક્તિ, ભલો વ્યક્તિ પાછો આવ્યો કે આ બદલીને બીજું પહેરાવું, પણ આને તો શું માની લીધું છે? ત્યાં તો હું જ છું, પોતાનું બી નહીં, આ હું જ છું એમ માની લીધું. હું હવે મારા જ શરીરમાં કંઈક એવું ફાટવા લાગે,
અને કોઈ કે લાવ શરીર બદલાવી નાખો,
ખ્યાલ આવે ને?
તો આપણે શું વિચાર કરીએ, અરે ના ના મારું શરીર, મારે હજી આ મૃત્યુ નથી જોતું,
ખ્યાલ આવે ને?
જો બધાને ખબર છે કે આ જીવ જયારે આ ભોગમાં આવ્યો તો આ શરીરનો આવી રીતના બહારથી સમાગમ થયો છે,
ખ્યાલ આવ્યો કે નહીં?
અને કોઈ કે આવીને પહેરાવ્યું, એ કોઈ કોણ છે અહીંયા? કે ભાઈ એ કર્મના ઉદયને આધીને શરીર આપણને મળ્યું છે,
ખ્યાલ આવ્યો ને?
હવે જે કોઈક વ્યક્તિ હતો એને કોઈકને તો સફેદ કપડું પહેરાવ્યું, કોઈકને કાળું પહેરાવ્યું, તો આપણે કોઈક તો ગોરા થયા અને કોઈક કાળા થયા, સમજાય છે કે? કોઈકને મજબૂત દોરાનું કપડું પહેરાવ્યું અને કોઈકને પહેલેથી જ જલ્દી પહેરાવ્યું હતું, અથવા તો સિલ્કનું કપડું હતું તો ફસકી ગયું જલ્દી,
ખ્યાલ આવે?
તો કોઈકનું શરીર કેવું છે? વજ્ર વૃષભ નારાજ સહનન વાળું, ખ્યાલ આવે? મજબૂત છે. અને કોઈકનું કેવું છે? જર્જરિત છે પહેલેથી. હવે આ બહાવરો કેવો છે, આ પાગલ કેવો છે? કે એણે આ શરીરને પોતાનું માની લીધું છે. હવે શરીરને પોતાનું માની લીધું એટલે એને છોડવા માટે તૈયાર નથી. ખરી રીતે વિચાર કરો તો એક કપડું ખરાબ થઈ ગયું તો બીજું લઈ લેવાનું, આને કાઢી બીજું લઈ લેવાનું, શું ફરક પડે, ખ્યાલ આવે? તો પોતાના એક્ચ્યુઅલ સ્વભાવ પર જયારે દ્રષ્ટિ જાય તો એને આ કપડાની મહિમા રહેતી નથી, ખ્યાલ આવે? પોતાનો સ્વભાવ એ પાગલ વ્યક્તિ જો જાણી લે તો એને કપડાની મહિમા નથી, કે પછી કાઢી નાખે, બદલી નાખે, કોઈ અન્ય મળે તો શું ફરક પડે, ખ્યાલ આવે? એવી રીતે જ્યાં આપણી નજર આપણા જીવ દ્રવ્ય ઉપર જાય છે તો બહારના સંયોગમાં મમત્વ બુદ્ધિ રહેતી નથી, પછી આ મળ્યું કે ઓલું મળ્યું કે, ખ્યાલ આવે ને? એમાં મમત્વ બુદ્ધિ નથી તો પછી કોઈમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ બી નથી, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી તો બધામાં સમતા ભાવ છે, જેવા પ્રકારના સંયોગ મળ્યા એ જ યોગ્ય છે, ખ્યાલ આવે છે કે નહીં? જો અંદરથી કશાય ભાવોનો નાશ કરે તો એ જીવને બહારમાં કશાય ભાવ થતા નથી. અંદરથી જીવ મોહ રાગ દ્વેષનો નાશ કરે તો બહારમાં એને કશાય ભાવ થતા નથી. જો અંદરથી મોહ રાગ દ્વેષનો નાશ ન કરે તો બહારમાં તો એને થવાના જ છે. ત્યાં મોક્ષના પ્રકાશકમાં જ એક બહુ સરસ ટોપિક મારા ખ્યાલથી આગળના અધ્યાયોમાં છે, હવે યાદ નથી, પણ એમાં એક કીધું કે એક છે જીવની બહારમાં કશાયની વ્યક્તિ અને એક છે અંદરની કશાય શક્તિ. વિચાર કરો, સમજો કે આપણે નોર્મલ દિવસોમાં 12 વાગ્યા હોય, ભૂખ ખૂબ લાગી હોય, ભોજન આવે, આપણે એના ઉપર જાણે તૂટી પડ્યું, ખ્યાલ આવે ને? તો આપણને એ પ્રકારની જે ક્ષુધા વેદનાની સામે જીવના જે પરિણામ છે એ કેવું છે કે કશાય ભાવોની વ્યક્તિ છે. હવે સમજો કોઈ દિવસ ઉપવાસ રાખ્યો, ઉપવાસ રાખ્યો તો શું થયું કે બહારના કશાયોની વ્યક્તિ નથી, વ્યક્તિ એટલે પરિણામ પ્રગટ નથી થયા, પણ અંદર તો શું છે, એ કશાય શક્તિ પડેલી છે, દબાયેલી છે, સમજાય છે ને? જેવી રીતના ઉપશમ શ્રેણીમાં મુનિરાજ ચડે તો અંદર તો કશાય ભાવ છે પણ દબાવેલા છે, ખ્યાલ આવે? તો આપણે સમજો એવા ઘણા કાર્ય આપણે નથી કરતા. સમજો ફરીથી રિક્ષાવાળો આવીને આપણને ટચ કરી જાય તો ક્યારેક તો આપણે પરિણામને દબાવી દઈએ, ઠીક છે ચાલ, પણ એ ઠીક છે કહેતા અંદરમાં શું થાય છે કે મૂર્ખ આટલું ધ્યાન નહીં આપી શકતો, ખ્યાલ આવે છે ને? તો જો મૂળ કારણ કોણ છે કશાયનું, એ કશાયનું કે આપણા દુઃખોનું મૂળ કારણ અંદરની કશાય શક્તિ છે, એ અંદર જે કશાય ભાવ રહેલા છે એ જ જીવના દુઃખનું મૂળ કારણ છે. બહારના પદાર્થોમાં ફેરફાર કરવાથી એ જીવ સુખી થવાનો નથી, ખ્યાલ આવે? જો આ વાંચીને આપણે પૂરું કરીએ, જો પરંતુ કિસી બાહ્ય વસ્તુ કો કામ સમજ કર ઉસે ક્રોધ સે ભસ્મ દે ભસ્મ કર દે તો કામ તો નહીં મળા ઓર વહ સ્વયં કામ કે યોગ સે સરાકી હુઆ. અંદર જ્યાં સુધી કશાય ભાવ છે એ તો નિરંતર પ્રગટ થયા જ કરે છે, કોઈ એક વિષયમાં નહીં તો અન્ય વિષયમાં. ઓર કામ કી ઘોર વેદના વો જીવ સહેતા હૈ, અતઃ ક્રોધ કે ઉદય સે કિસી કા કામ નહીં બિગડતા. કામ એટલે ક્યાં ઓલું, ક્રોધના ઉદયથી જીવનું કાંઈ ભલું થતું નથી એમ કહેવા માંગે છે. હા, ક્રોધ કે ઉદય સે સભી કાર્ય બિગડ જાતે હૈ, કિસીને કિસી અન્ય બાહ્ય પદાર્થ કો કામ સમજકર ભસ્મ કર દિયા, પરંતુ કામ તો નહીં મરા ઓર વહ ક્રોધી કામ સે હી પીડિત હોતા રહા. અહીંયા ક્રોધની વાત કરી છે, આગળમાનની વાત કરશે, પણ ઇન જનરલ દરેક કશાય ભાવોનું એક જ લક્ષણ શું છે કે જીવને નિરંતર આકુરતા ઉત્પન્ન કરે છે. જો કશાય ભાવોમાં એવું છે, જો સાંભળ્યો મજા આવશે, મોહનીય કર્મની કેટલી પ્રકૃતિ, મૂળ બે, દર્શન મોહનીય અને ચારિત્ર, બરાબર. એમાં દર્શન મોહનીય ને ચારિત્ર, ચારિત્ર મોહનીયની કેટલી પ્રકૃતિ, 25. એ 25 માં 16 તો ચાર કશાય ચોકડી અને બીજી 9 કઈ, 9 કશાય. હવે જો એટ અ ટાઈમ એક સાથે જીવને 9 કશાય બી પ્રગટ છે અને કશાય બી પ્રગટ છે અને મિથ્યાત્વ બી પ્રગટ છે, ખ્યાલ આવે છે? આ પ્રકૃતિઓ બનાવવાનું પ્રયોજન શું છે? એટ અ ટાઈમ બધામાં ઉદય છે, એટ અ ટાઈમ બધામાં ઉદય છે. હવે જ્યાં સુધી એ જીવ કોઈ એકને દબાવે તો ત્યાં બીજું પ્રગટ થઈ જાય છે. બીજું પ્રગટ છે જ, થઈ જાય છે, પણ એ છે જ, ખ્યાલ આવે છે કે નહીં? એટલે દબાવવાથી કઈ કાર્ય થતું નથી એ કહેવાનું પ્રયોજન છે. જ્યાં સુધી અંદર જીવને કશાય ભાવ ઉત્પન્ન છે ત્યાં સુધી જીવ નિરંતર દુઃખી જ રહે છે. ક્રોધ નહીં તો માનથી દુઃખી થાય છે, માન નહીં તો માયાથી દુઃખી થાય છે. જીવને બધા કશાયો છે અંતર મુદતમાં ફરી ફરીને થયા જ કરે છે. કારણાનિયમ એવો નિયમ છે કે કોઈ એક જ જીવ ક્રોધમાં જ લાંબો કાળ રહી શકતો નથી. ક્રોધથી માન થાય, માનથી માયા થાય, માયાથી લોભ થાય, વળી પાછો ક્રોધ થાય, એમ ફરતું ફરતું એને થયા જ કરે, ખ્યાલ આવે છે ને? તો બહારના પદાર્થોમાં કંઈ પણ ફેરફાર કરવાથી જીવને કોઈ પ્રકારનું સુખ ઉત્પન્ન થતું નથી. ખરી રીતે તો જો સાંભળ્યો, ખરી રીતે અંદરના કશાય ભાવોમાં ફેરફાર કરવાથી બી જીવ સુખી થતો નથી. ખરી રીતે તો એનું મૂળ કારણ કોણ છે કશાયનું પણ, કે મિથ્યાત્વ છે. જ્યાં મિથ્યાત્વને દૂર કરે તો કશાય ઉત્પન્ન જ નથી થતા, એ વાસ્તવિક સુખનો ઉપાય છે. જો આપણે પણ બધાએ ધ્યાન આપજો, આ મૂળ વાત છે, માર્મિક વાત. આપણે બધાએ પણ કશાયમાં અંદર કે બહાર ક્યાંય કાંઈ ફેરફાર કરવાનો જ નથી. આ તો જે પ્રકારના વિકારી ભાવ થાય છે એને જ્ઞાન જાણે છે. આપણે ફેરફાર ક્યાં કરવાનો છે કે આપણી શ્રદ્ધામાં સમ્યક્તો કરવાનો, ખ્યાલ આવે? જે મૂળ ચોર છે તો પાછળ છુપાયેલો બેઠો છે. મૂળ દોષી કોણ છે કે મિથ્યાત્વ ભાવ મૂળ દોષી છે, એને કારણે જીવને ક્રોધ ભાવ થાય. હવે આપણને અંદરથી ક્રોધ થાય અને આપણે વિચાર કરીએ નથી કરવો, નથી કરવો, નથી કરવો, હું નહીં કરું, એને દબાવી રાખીશ, તો એનાથી કાંઈ ફાયદો થતો નથી. કેમ કે ક્રોધ નહીં થાય તો માન થશે, માન નહીં થાય તો લોભ થશે, ખ્યાલ આવે છે ને? એ જીવને ત્યાં સુધી કશાય ભાવો થયા જ કરે છે જ્યાં સુધી ત્યાં મિથ્યાત્વ બેઠો છે. એટલે ગુરુદેવજી એમ છે કે પહેલું કામ શું કરું, પહેલુંમાં પહેલું હું આત્મા છું એ નિર્ણય કરું. એક સમ્યક દર્શન થાય તો જીવને એ આત્મિક શાંતિના આધારે એવા કશાય ભાવ ઉત્પન્ન જ નથી થતા, એટલે એને દબાવવાની જરૂરત બી પડતી નથી, ખ્યાલ આવે છે ને? જો આખો આ માર્ગ, આખો રસ્તો એક છે કે રસ્તો એને સોલ્વ કરવાનો ઉપાય છે, અને એક છે કે બહારમાં કેવી પરિસ્થિતિ ભજી રહી છે. બહારમાં તો એવી પરિસ્થિતિ થઈ રહી છે કે બહારથી કોઈ સંયોગના આધીન થઈને જીવ ક્રોધાદી ભાવ કરીને દુઃખી થાય છે. એટલે આપણી નજર ક્યાં જાય, કે નજર તરત એના ઉપર જાય કે ક્રોધાદી ભાવને કારણે હું દુઃખી છું. પણ એને સોલ્વ કરવાનો રસ્તો શું છે કે ક્રોધાદી ભાવને અડવાનું બી નથી. સોલ્વ કરવાનો રસ્તો એમ છે કે એની પાછળ રહેલા મિથ્યાત્વ ભાવને પહેલા દૂર કરવો. જો એનો પર ખૂબ વિચાર કરીને પહેલું કામ તો એ છે કે હું આત્મા છું એવો નિર્ણય આપણે બધાએ કરવો જોઈએ. નાના જો ક્રોધાદી ભાવ ન ઉત્પન્ન થવા એ સમતા ભાવ છે, તો સમતા ભાવ કરાતા નથી એ થાય છે. સૌથી પહેલું કામ તો એ છે કે ભાઈ મિથ્યાત્વ દૂર કરવું એ કરાય છે, અને મિથ્યાત્વ દૂર થતા એ દૂર કરવાથી સમતા ભાવ તો આવે છે. ખ્યાલ આવે? જો આના પર વિચાર કરજો, મૂળ આપણે પ્રયોજનની વાત તો એ છે કે અત્યારની આપણી ભૂમિકામાં કશાય ભાવમાં ફેરફાર કરવાની બુદ્ધિ આપણે હોવી જ ન જોઈએ, કેમ કે કરી શકાતા જ નથી. એક સમયમાં ઉત્પન્ન થનારા વિકારી ભાવો છે, એને જીવ હમણાં ભૂમિકામાં દૂર કરી શકતો નથી. એ મુનિરાજની ભૂમિકામાં દૂર થાય છે. હમણાંની ભૂમિકામાં તો આપણે મિથ્યાત્વને દૂર કરવું એ પહેલું કાર્ય છે. ખ્યાલ આવે? ચાલો જીવાણી સુધી લઈએ. કોઈ બીજાને કઈ ક્વેશ્ચન છે? ચાલો જીવાણી. નિજ નિધિ નિજ મે બતાઈ યહ આનંદ ઉપકાર હે, ઇસકે લિયે જિન વાણી માં કો વંદના શત ભાર હે, વંદના શત ભાર. બોલો અનેકાંત મહી દ્વાદશાંગી જિનવાણી મહાત્મો જય, પરમ કૃપા નિધાન શ્રી કહન ગુરુદેવ નો જય, પ્રશ્નોતી ભગવતી મહાત્મો જય, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય.